પ્રવચન નંબર 659 તારીખ 24/9/96 60 મિનિટ સમયસાર ગાથા 373 થી 382 પરિસરણ પર્વ
સમ્યક દર્શન વિના અનંત આત્મા અનંત ભોગવે છે. જયારે સંગમ કસ્તુરી પ્રાપ્તિ ને થાય છે ત્યારે પોતે દુઃખ થી ઉકાઈ જાય છે અને દુઃખ થી ઉકાવાનો માર્ગ પોતાને મળે છે ત્યારે કોઈ કોઈને બીજાને ઉપદેશ આપવાનો ભાવ પણ આવે છે. બધા ઉપદેશ આપે એવો નિયમ નથી. કેટલાક તો દીક્ષા અંગીકાર કરી જંગલમાં ચાલ્યા જાય છે, એકાંત સાધના કરીને મોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તો કોઈ કોઈ જીવને એ પ્રકારનો ભાવ આવે છે કે હું સુખી થયો, સુખનો માર્ગ ને મળ્યો, બીજા પણ સુખી થાય એવી ભાવનાથી શાસ્ત્ર પણ લખે કોઈ અને કોઈ પ્રવચનો પણ આપતા હોય છે. એવું સમ્યક દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં એક મોટામાં મોટો બાધક તત્વ છે કે એ જીવના ખ્યાલમાં આવતો નથી કે આ એક બાધક તત્વ છે. એને ખ્યાલમાં આવતો નથી અને કાન લઈને સાંભળતો પણ નથી. વાણી કાન લઈને સાંભળે તો એને ખ્યાલ આવે કે આમ કહેવા માંગે છે. એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં બાધક, સમ્યક દર્શનમાં બાધક કરતા બધી છે અને સમ્યક જ્ઞાનમાં બાધક હું પરને જાણું છું. હું પરને જાણું છું મહાપાપનો પાપ છે. ચારિત્રનો પાપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોરી એ તો સમ્યક છે. સમ્યક દ્રષ્ટિને પણ એવા જ્યાં સુધી ચારિત્ર અધિકાર ન કરે ત્યાં સુધી પાંચ મહાવ્રત રૂપે પરમેની નિશ્ચય વારે ત્યાં સુધી એને આવા હિંસા આદિના પાંચ પ્રકારના પાપના ભાવ એની દશામાં ઈચ્છા વિના કરતા વિના પ્રયા કરે છે, થવાયો પ્રયા કરે છે. પણ હું બંને જાણું છું કે જગતના જીવોને ગુણ લાગે છે કે આત્મા પોતાને જાણે અને પરને પણ જાણે. જાણે એમાં શું દોષ? પણ જ્યાં પરને જાણે છે સ્વને ભૂલીને ક્યાંય પરની આરે એકત્વ બુદ્ધિ કરીને પણ બીજાય છે. મહાપાપ છે પરને જાણવું અને સ્વને જાણવું મહાપુણ્ય નથી પણ ધર્મ છે. સ્વને અનુભવ કરવો, જાણનારને જાણવો એમાં ભવગમન થાય. બસ એટલું જ કરવાનું છે. હું પરને જાણતો નથી એવો જ્યાં ભાવ આવ્યો ત્યાં સ્વ જણાઈ જાય છે. એટલી જ વારમાં સ્વ જણાઈ જાય છે. જાજો વખતે માં લાગતો નથી હું પરને જાણતો નથી, મને તો જાણનારો જણાય છે. સંતોનો આ ચંપુર પિંડ મહામંત્ર છે, આમાં છે જાણનારો જણાય છે. જાણનારો જાણનારને જાણે નહીં, ના પાડે તોય જણાય એવી કોઈની ઉદારતા છે. એ જણાયા જ કરે છે જ્ઞાનમાં પોતાને વાળતો પડતો, પણ એનો સ્વીકાર ન કરતા હું પરને જાણું છું. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન, મિથ્યા જ્ઞાન થયો એટલે મિથ્યા દર્શન સાથે આવી જ્ઞાનનો દોષ છે. એ જ્ઞાનનો ગુણથી પરને જાણવું, પણ પરને જાણવું એ જ્ઞાનનો દોષ છે. અને જ્ઞાનનો દોષ જ્યાં થાય ત્યાં શ્રદ્ધાનો દોષ સાથે વિના ભાવ રૂપે હોય છે. એવી એક રસ કથા છે સમયસારમાં. સમયસાર બધાને માન્ય છે, મુમુક્ષુઓને માન્ય છે, સંતોને માન્ય છે, પંડિતોને માન્ય છે, વક્તાને માન્ય છે. સમયસાર શાસ્ત્ર એ તો ભાગવતી શાસ્ત્ર છે. ભવના અંતનો આમાં ઉપાય બતાવ્યો છે. ઉપાય બતાવતા 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 જયારે 415 ગાથાની સમીપે આવ્યા આચાર્ય ભગવાન, ત્યારે 400 ગાથા માં આવ્યા પેલા 450 ગાથા, 374 થી 382 એ 10 ગાથામાં તો શું એ આપી દીધું છે. ગુજરાતીમાં છે એનો અર્થ કોઈને પૂછવા ન જવો પડે એવું એમાં લખાણ છે. હરિગીત પણ એવા છે અને એનો અર્થ કેવો છે પણ એવો જ છે. અને ટીકાકારે તો આખી વાત અપૂર્વક કોઈ નાખી છે. ધ્યાન લઈને આ વાત લક્ષમાં લેવા જેવી છે અને લક્ષમાં લઈને વારંવાર પ્રયોગ કરવા જેવો છે. સામે વસ્તુ હોય ત્યારે હું એને જાણતો નથી. દીકરો બેઠો હોય, દીકરી બેઠી હોય, શાસ્ત્ર હોય, જે હોય, ગુરુ હોય, હું પરને જાણતો નથી. પરને જાણવું મારા સ્વભાવમાં અશક્ય છે. જાણે છે ને પાછો ફરે છે એમ નથી, જાણતો જ નથી. પેલા પણ જાણે ને પછી પાછો ફરે એવું જ્ઞાનમાં નથી. તો ઇન્દ્રિય જ્ઞાન પણ જાણે છે અને જ્યાં જાણનાર જણાય છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન પાછો ફરી જાય છે, લગ્ન થઈ જાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે. ક્ષણભર કાંકો એને આત્માના દર્શન થઈ જાય છે. ધર્મ સહેલો છે, અધર્મ તો આત્મા ઉપર બળાત્કાર કરે તો અધર્મ પ્રગટ થાય એમ છે શાસ્ત્રમાં. એ વિકલ્પની ઉત્પત્તિ તો એ આત્મા પોતાના આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે વિકલ્પ થાય, બાકી તો જાણનાર વસ્તુ સર જણાય કરે છે. એવી અપૂર્વ વાત આ દુષ્કાથામાં છે. હું જંગલમાં તાલપત્રો પર 2000 વર્ષ પહેલા લખીને આપણા ઉપર ઉભા થયો છે અને જયારે 372 ગાથા તમે બધા વાંચો, સ્વાધ્યાય કરો, ટાઈમ મળે તો, ટાઈમ ન મળે નાઈટ પૂરું થાય તો તમે જાણો. એના ઉપર જયારે તમે વાંચો ત્યારે તમારું નામ લખેલું છે. નામ તમને દેખાતું નથી પણ એવી એક કેમિકલ આવે છે કે નામ લખેલા હોય પણ એ કેમિકલ લગાવે ને ત્યારે દેખાઈ જાય છે. એમ જ્ઞાન ચક્ષુ વડે પોતાનું નામ દેખાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે દેખાતું નથી, અથવા તીવ્ર રુચિ વાળાને પણ પોતાનું નામ જાખું જાખું દેખાય છે પેલા. આ તો મારા ઉપર પત્ર આવ્યો છે. ધર્મપિતાએ મને પત્ર લખ્યો છે, જે વાંચે એનું નામ પણ લખ્યું. હે ભવ્ય આત્મા, તારા હિતની વાત હું લખતો જાઉં છું, હું તો જાઉં છું અને જતા જતા એકાવતારીમાં તો મોક્ષ હોય જાય છે. પાછો તો અહીં આવવાનો નથી, તમે દુઃખી છો મને ખબર છે. મને જરા કરુણા આવી ગઈ છે. ચાર ત્રણ કસાય નો તો અભાવ થયો છે. એક ચોપડી સંકલ્પની બાકી છે, છઠ્ઠે મુસ્તાને એક કરુણાનો ભાવ આવે છે. જે સંકટ થવાના હોય એને તો ચોથે પાંચમે આવે અને જે ચક્કર પ્રકૃતિ પણ બંધાઈ જાય. કેમ શ્રેણીમાં રાજાને જે ચક્કર પ્રકૃતિ બંધાઈ ગઈ છે, આવતી 24માં એ પેલા તીર્થંકર અહીંયા થવાના છે. એને તો કરુણા આવે પણ સામાન્ય જે કેવડી થઈ જવા જવાના હોય એને પણ કરુણા આવે છે. લખતા જાય અને કામ કહેતા જાય એવી અપૂર્વ વાત આપણા ઉપર ધર્મપિતાનો પત્ર છે. આ ધર્મપિતાનો પત્ર જે આવ્યો છે એ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. પત્ર આવ્યો છે. હા, કોઈની હારે ચર્ચા કરવા જેવી વાત નથી, કારણ કે બીજાને બેસતું ન હોય તો તરત જ તમારું પરિપક્વ જ્ઞાન ન હોય, તમે એને કઈ જવાબ ના આપી શકો અને તર્ક કરીને તમને પાડી દેશે. માટે સવારે વાત કરી હતી એ વાત થોડી નીકળી છે સવારે, કે કોઈ આત્મા એમ વિચારે કે હું શુદ્ધ છું, હું અભેદ છું, સામાન્ય ટંકોટ કર્યો છું, મુક્ત આત્મા છું, કર્મનો બંધ મને થયો નથી, કર્મનો બંધ થાય તો ઉદયમાં આવે, ઉદયમાં આવે તો હું જોડાઉં, પણ એ હું નહીં, એવું મારું સ્વરૂપ નથી, એમ કોઈ દૃઢ સ્વભાવનો પક્ષ લઈને વિચાર કરે તો એ નિશ્ચય પાસે થતો નથી. પણ નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે કે અલ્પકાળમાં પક્ષાતિક્રાંત થઈને ભાઈ આત્માનો અનુભવ કરશે. નિશ્ચય પાસેનું લક્ષણ સવારે કહ્યું હતું કે દુઃખ હોય ને આત્મિક સુખ માનીએ, મતિ સુખ હોય ને કેવો જ્ઞાન માને, તો નિશ્ચય પાસ કહેવાય. પણ ત્રિકાળી દ્રવ્ય જેવું છે એવું વિચાર કરે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સ્વધામ, બીજું કહીએ કઈક નો કર વિચાર તો પામ, આનો વિચાર કરજે, એ સ્વભાવનો વિચાર કરજે. સ્વભાવનો વિચાર કરતા વિભાવ મળે છે, સ્વભાવનો અનુભવ કરતા વિભાવ ટળે છે. માટે કોણું સાંભળવું ને કોણું ન સાંભળવું એ પણ વિવેકની બહુ જરૂર છે. બીજાને સારું લાગે એવા કામો કર્યા પણ પોતાનું સારું કેમ થાય એને લક્ષમાં લીધું નહીં. તારો સાંભળવા જઈ બીજાને સારું લાગે, તારું બૂરું થાય છે તો જો રુદ્ર ફરમાવી ગયા છે, ફરમાવી ગયા છે જેમ જાય, પણ મેં માથે ઓઢી લીધું છે કે મને કહી ગયા છે ગુરુદેવ કે હે ભવ્યાત્મા, જો તારી પાસે સત આવ્યું હોય તો સતની તું જાહેરાત કરજે, સમાજમાં વિઘટન થાય એની તું પરવા કરીશ. કે બે પત્રો રહેવાના છે, અજ્ઞાનીનો જ્ઞાનમય, જ્ઞાનીનો જ્ઞાનમય, માત્ર એટલું દાંડી પીટીને કહેજે એવો શબ્દો છે. સમાજમાં બે ભગ પડી જાય સતનું પ્રતિપાદન કરતા તો ડરીશ પણ પ્રતિપાદન કરજે, અને એ જીલનારા હશે જ, નીકળે જ, ન નીકળે એમ બને નહીં. આત્માનો સ્વભાવ જે છે એ જાણવાનો છે. આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું એમ છે. પરને જાણવું એમ પણ નથી, નથી ને નથી, પણ સ્વપરને જાણવું એમ પણ નથી, કેવળ સ્વને જાણવાનો સ્વભાવ છે. આચાર્ય ગુવર પોતે કહે છે, હું બે કાંઠા થઈ ગઈ છે, આજે ત્રીજી ગાથા લઈ ગઈ. અશુભ અથવા શુભ ગંધ, સુગંધ કે દુર્ગંધ, તને એમ નથી કહેતી, પૂતગલની પર્યાય છે. સુગંધ દુર્ગંધ એ પૂતગલની પર્યાય છે, જે આના વાટે જાણવામાં આવે છે. જ્ઞાન વાટે સુગંધ દુર્ગંધ જાણવામાં આવતી નથી, કેમ કે એનો વિષય નથી. એનો વિષય હોય એને જાણે છે કે ગ્રાણ ઇન્દ્રિયા ભાવેન્દ્રી છે, અહીંયા આ છે એ તો દ્રવેન્દ્રી છે, નિમિત્ત માત્ર છે, પણ અહીંયા એક ઉભાર છે એને ગ્રાણ ઇન્દ્રિય ભાવેન્દ્રી કહેવામાં આવે છે. એ ગંધ એમ કહેતી નથી કે તું મને જાણ, તું મને સૂંઘ. ગંધ કહેતી નથી કે તું મને સૂંઘ. એક સાઈડથી સામેથી વાત કરી, અને આત્મા પણ શબ્દ વજની છે. આત્મા પણ બોલો તો તને કહેતું નથી, મફત નું માથે ઓળી લે. આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને, આ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. સુગંધ દુર્ગંધ છે એ ભાવિંદ્રનો વિષય છે, આત્મજ્ઞાનનો વિષય નથી, અતિન્દ્ર જ્ઞાનનો વિષય નથી. આત્મા અતિન્દ્ર જ્ઞાનમય છે અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયમય છે. આત્મા અતિન્દ્ર જ્ઞાનમય છે અને ભાવિન્દ્રિયો જ્ઞેયમય છે, જ્ઞેય જ છે. જ્ઞેયના ત્રણ પ્રકાર ભગવાનની વાણીમાં આવ્યા, દ્રવ્યેન્દ્રિય ભાવિન્દ્રિયના વિષયો, એ ત્રણેય જ્ઞેયમય છે, એમાં જ્ઞાન નથી. દ્રવ્યેન્દ્રિયમાં જ્ઞાન નથી, ભાવિન્દ્રિયમાં જ્ઞાન નથી, અને ભાવિન્દ્રિયના જે વિષયો ભૂગલા છે એમાં પણ જ્ઞાન નથી. જ્ઞેય જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞેયોને જાણતું નથી. આ ત્રણ પ્રકારના જ્ઞેયોને જ્ઞાન જાણતું નથી. અને ત્રણ પ્રકારના જ્ઞેયો છે એ આત્માથી અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન. જૈન દર્શનમાં સર્વથા આવે કે અસર્વથા આવ્યા પછી કથનગીત આવે. કથનગીત તો આવે છે, આવી ગયું છઠ્ઠી ગાથામાં, કથનગીત આવી ગયું સમય કીકાશ પરોતાને કાળ બીજા પારામાં થયું. તું મને શું, અને આત્મા પણ ગ્રાણીગીરના વિષયમાં આવેલી, એને જાણે છે. ઉગાડ નાકનો ઉગાડ એને જાણે છે, પણ આત્માનું જ્ઞાન આત્માને છોડીને એ સુગંધ દુર્ગંધને જાણવા જતો નથી. અત્યાર સુધી તો જાણ્યું નથી, ભવિષ્યમાં પણ જ્યાં સુધી મોક્ષ થાય ત્યાં સુધી તને કદાચ થોડા બહુ આવે તો પણ એ સુગંધ ને દુર્ગંધ તારા જ્ઞાનનું જ્ઞેય નહીં થાય. તારા જ્ઞાનનું જ્ઞેય ક્યારે થાય, કે તારું જ્ઞાન આત્માને છોડે, આત્માને છોડે એ ભેગું જો ભાવિન્દ્રિય પ્રગટ થાય તો ભાવિન્દ્રિયને જાણશે. ત્યાં સુધી ભાવિન્દ્રિયને જાણે છે, આત્માનું જ્ઞાન એને કદી પણ સુગંધ કે દુર્ગંધને જાણતો નથી. જાણો સ્વભાવ જ નથી પરને. ગંધને પોતાના સ્થાનથી ચૂપ થઈને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આગળ અશુભ અથવા શુભ રસ, ખાટો મીઠો રસ. આ ખાટો મીઠો જે રસ છે એ ઉદગમનો રસ છે, ચૈતન્ય રસ છે, એ આત્માનો છે. આ ખાટો મીઠો રસ છે, ઉદગમનો રસ છે. શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાક. લીંબુની ખાટી અવસ્થા એમ કહેતી નથી કે તું મને ચાક. સાકરની મીઠી અવસ્થા એમ કહેતી નથી કે તું મને ચાક. મારામાં મીઠાશ છે, હો ચાક. હાફૂસ કેરી છે, હવે તો ચાક. એમ અત્યાર સુધી કોઈ પૂતગલે કહ્યું જાણવામાં આવતું નથી. પ્રયોગ કરજો બધા સામે પૂતગલ રાખીને, રસ રાખીને. કોઈ કાળે રસ નહીં કહે કે તું મને ચાક. મેં પોતાના ભિન્ન ભિન્ન છે, પોતપોતાના ચતુષ્માં રહેલા છે, ત્રિક્ષેત્ર કાળ ભાવમાં એકમાં બીજાની સર્વથા નાસ્તી છે. બે વચ્ચે કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. આ રસ છે એ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાન ખાટા મીઠા રસને જાણતું નથી. એટલે જાણનાર તને બતાવ્યો, હવે હું જાણું છું, શરીર કાઢી નાખ ને. રસિન્દ્રિય જીભ છે ને, ભાવિન્દ્રિય છે, ઉગાડ. આ તો દ્રવિન્દ્રિય કહેવાય, પણ ત્યાં એક ઉગાડ છે. એ ઉગાડ એને જાણે છે રસને, એ ભાવિન્દ્રિય રસને જાણે છે. એ પણ હું એને જાણતો નથી. અને કોણ જાણે છે? જોઈ લો. રસ ને તો એ જાણતો નથી, પણ રસ ઇન્દ્રિય ને જાણે છે. તો લાય જોઈ લો કે મારા સિવાય કોણ એને જાણે છે. જાણવાનો તો મારી પાસે છે, વળ્યા જાણનાર ક્યાંથી પાઈપો? કે અમે ભાવિદ્રિયના વિષયોને જાણતા નથી. અમે અમારા જ્ઞાનમાં આત્માને જાણવાનું છોડીએ તો એને જાણીએ, પણ એ જ્ઞાન તો આત્માને જાણવાનું કદી છોડતું જ નથી, માટે અમે એને જાણતા નથી. રસને કે રસને પ્રસિદ્ધ કરનાર રસિંદ્રી એ અમારા જ્ઞાનનું જ્ઞેય નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય તો એ છે કે દ્રવીભૂત પર્યાયમાં જે પર્યાયમાં છ દ્રવ્ય જણાય પ્રતિભા છે, જણાય એટલે પ્રતિભા છે, એવી એક સમયની જ્ઞાનની પર્યાય પણ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. અને એકલું ધ્રુવ પરમાત્મા ધ્યાનનું ધ્યેય ભલે હો, પણ એકલું ધ્રુવ એ અમારા જ્ઞાનનું જ્ઞેય. પછી સાધક ફરમાવે છે કે અતિન્દ્ર જ્ઞાન પ્રગટ થાય ત્યારે અતિન્દ્ર જ્ઞાનની અવસ્થા એ તો અમારા જ્ઞાનનું જ્ઞેય થાય કે નહીં, કે ના અમારા જ્ઞાનનું જ્ઞેય અંશ હોય અમારા જ્ઞાનનું જ્ઞેય નથી, ભેદ અમારા જ્ઞાનનું જ્ઞેય નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય તો અંતર્મુખ થયેલી નિર્મળ પર્યાય સહિત નો આખો આત્મા સહિત પર્યાય છે. અભેદ એક ગુણ ભેદ જ્ઞાનનું જ્ઞેય નહીં, પર્યાય ભેદ જ્ઞાનનું જ્ઞેય નહીં, અને એકલો ધ્રુવ ધ્યાનનું ધ્યેય ભલે હોય પણ જ્ઞાનનું જ્ઞેય. આવી અપૂર્વ વાતો આ પર્યુષણમાં આવી છે, એ ઉતરી જાય છે, સારું છે. આ તો સારા પરમના દિવસો છે. ત્યારે સારો ખોરાક હોય, રોજ તો રોટલી દાળ શાકભાત ને રોટલા હોય, આ દિવસોમાં રોટલા ન હોય. આ તો માલ હોય. એમ કે છે કે રસ તને કહેતો નથી કે તો જાણ, અને રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા જે રસ એ જ્ઞાન ને જ્ઞેય, ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન છે વ્યવહારે, અને ઓલું એનું જ્ઞેય છે વ્યવહારે, એ બે વ્યવહાર છે. બાહ્ય પદાર્થ બે વ્યવહાર છે, અને નિશ્ચિત અહીં આત્માનું જ્ઞાન છે કે જે આત્માને જાણે છે. બસ સમયે સમયે એ જાણે છે તો આનંદ કેમ નથી આવતો? કે જણાય છે તને પણ તું એને જાણતો, જણાય ગયો છે એ નક્કી વાત છે પણ તું એને જાણતો. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, સ્વભાવથી ખસી ગયો છે, સ્વભાવથી ચૂર થઈ ગયો છે આત્મા. આ ક્યારની વાત હશે? આ મિથ્યાત્વનો નાશ થઈને સમય થાયની વાત છે. અનાધિકારના અપ્રતિભૂત જીવના એક સહ્ય છે, હું પરને જાણું છું. તો પરને જાણનારો તને બતાવ્યો, હવે તું હટ છોડ. હટ છોડ બાબુ, હટ છોડ મત જા ગિરનાર આવે છે ને, એ હટ છોડી દે ને, હું પરને જાણું છું. વધારેમાં વધારે થાય તો અંતર્મુખમાં અનુભવ, પણ વધારેમાં વધારે તો આનો પ્રયોગ કર ભેદ જ્ઞાનનો. અતિન્દ્ર જ્ઞાનભાઈ હું છું ને ઇન્દ્ર જ્ઞાન હું નથી, તો ઇન્દ્રિય જ્ઞાનના વિષયો તો ક્યાંય ને ક્યાંય નહીં ગયા. ઇન્દ્રિય જ્ઞાન પણ જણાતું નથી, મારા જ્ઞાનનું જ્ઞેય નથી. તો એના વિષયો તો મારા જ્ઞાનનું જ્ઞેય ક્યાંથી થાય? એમ કરીને આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જતો નથી. ભગવાન પરમાત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રગટ થાય છે તે પરમાત્મા એને જાણવા જતો નથી, અને પરમાત્મા જેમાં જણાય એવા આત્માનું જ્ઞાન પણ પરને જાણવા જતો નથી. હવે આગળ અશુભ અથવા શુભ સ્પર્શ ટીકા લેવી છે ને, એટલે અશુભ અથવા શુભ સ્પર્શ દાદીઓની અવસ્થા. તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ, દાદીઓની અવસ્થા વગેરે કર્મચરી અવસ્થા ગમે તેવી અવસ્થા હોય, સ્પર્શ નામનો મૂળ છે અને એની પર્યાયો થાય છે. એમ કહેતો નથી કે તું મને સ્પર્શ સ્પર્શ કરીને જો કે દાદી અવસ્થા થી તું અવસ્થા તું મને સ્પર્શ અને આત્મા પણ અનાદિ અનંત આ સ્થિતિ છે. આ સિદ્ધાંત એવા છે, ચોથા કાળમાં યા અને પંચમ કાળમાં યા અનાદિ અનંતા ની સ્થિતિ છે. આ દસ કથા ભગવાનના સેવકેથી સાંભળી અને કુન કુન ભગવાન અહીંયા પધાર્યા હતા એને આ કથા લખી છે. સીધી વાત છે, આ ઉત્તરોત્તર કાને સાંભળેલી આ વાત લખતો નથી હું, મારા અનુભવથી લખું છું અને તું પણ અનુભવથી પ્રમાણ કરજે. સ્પર્શ તને એ નથી કહેતા કે તું મને સ્પર્શ, પોતાના સ્થાનથી છૂટીને આત્મા પણ પોતાના જાણવાનું છોડીને, અરે આત્મા પોતાને જાણવાનું છોડે તો જળ થઈ જાય, આત્મા પોતાને જાણવાનું છોડતો નથી એટલે આત્માનું અસ્તિત્વ અનાદિનંદ રહ્યું છે. એક, પોતાને જાણવાનું છોડે તો જળ થાય અને કામ પરને જાણવા જાય તોય જળ થાય. બધી વાત શાસ્ત્રમાં છે, આવો ચટિકામાં છે. આ વાત પરમાર્થે જો ઉદ્ગલાદી પરદેવીને જાણવા જાય તો કહે છે કે આત્માનો નાશ થાય, વિચ્છેદ થઈ જાય. તો આત્મા તો પરને જાણવા જતો નથી, માટે આત્માનો નાશ તો થઈ શકતો નથી. માટે હવે આત્મા આત્માને જાણે છે, પરને જાણવાનું છોડી દે કે આત્મા આત્માને જાણે છે એમાં પણ શાંતિની સિદ્ધિ નથી. તો આત્મા પરને જાણે છે એમાં તો શાંતિની સિદ્ધિ ક્યાંથી થાય? આ વાત સુધરીનો ઉપદેશ જ વિરોધ છે. આપણે ભાઈ શું કરે જીજ્ઞાસામાં વ્યવહારનો ઉપદેશ ઠામ ઠામ છે. અને શાસ્ત્રોમાં પણ વ્યવહારનું પ્રતિપાદન નિશ્ચયનું અષ્ટાલંકારી બહુ કરવામાં આવ્યું છે, પણ એનું ફળ સંસાર છે. કોઈની યારે વાત વાત કરીશમાં પગે લાગીને ખસી જાય, પગે લાગીએ ને ખસી જાય કે મારું જ્ઞાન બહુ કાચ્યું છે અને તમારી વાત હું સમજી શકતો નથી. પછી જયારે મારો ગર્ભ છે ને ત્યારે તમારી પાસે આવી છે. કેમ કે અમુક શું એ તો શાંત ચિત્તવાળા હોય કે કોઈ ન્યાયને ઝઘડો ગજો કરે ખસી જાય. ખસી જવું એના જેવું એક ઉત્તમ કાર્ય નથી. શાસ્ત્રમાં દાખલો આવે છે, કુશીલનો દાખલો છે. તને કુશીલ લાગે, કુશીલ એટલે કુશીલનો અર્થ કોઈ ચારિત્રનો તો તે વાત નથી, અત્યારે તત્વની વાત છે. કે કુશીલ તને એવી વિપરીત વાત કરતો હોય ને તો સંગ છોડી દેજે, બસ બીજું કઈ એને ઝઘડો કરીશ. મારા તમારી વાત તો બહુ ઊંચી છે પણ મારા ગ્રહણમાં આવતી નથી, એમ કરીને પગે લાગીને ખસી ગયા. ક્રોધ કરીને ખસવું નહીં. કોઈના પ્રત્યે રોષ કે દોષ ક્યાં કરવાનો? કેને કરવો? ઠપકો આપવો હોય તો અહીંયા આપને કે શું ના ઠપકો આપ? એ આત્મા ધંધો શું કર્યો અત્યાર સુધી? આત્માને જાણવાનું છોડીને પણ નહીં જાણો. જો એ આત્મન હવે તને શોભે નહીં, કુંકુમ જેવા સમર્થ આચાર્ય મળ્યા અને ગુરુદેવ જેવું તીર્થંકર દ્રવ્ય મળ્યું, હા હવે તને આ શોભે નહીં. તકો આપવો હોય તો અહીં આપે ને, હા બીજાને શું કહેવું. અને આત્મા પણ પોતાના શાંતિ છૂટીને કાયાના પરસીવ ઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને ગણતો નથી. એ તો સ્પર્શ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયનો વિષય છે, ડાઢ્યું ને જાણવું. આત્માનું જ્ઞાન એને જાણતું જ નથી કે ભાઈ નિશ્ચયને જાણે તો કાંઈ નહીં, વ્યવહારે જાણે છે. વ્યવહારે જાણે છે એટલે શું, એનો અર્થ શું? વ્યવહારે જાણે છે એ શાસ્ત્રમાં આવે છે, એની હું સિદ્ધિ કરું છું. વ્યવહારે જાણે છે એની હવે સિદ્ધિ મારે કરવી છે. વ્યવહારે જાણે છે એની સિદ્ધિ કરું છું કે એ ભૂતગલાથી પરત્યુંને વ્યવહારે જાણે છે એટલે શું, કે વ્યવહારનું ઉદ્ભવ સ્થાન શું છે, કે એનો પ્રતિભાવ સાયા દેખીને કાર્યમાં કારણનો આરોપ આપીને. હા હા, જ્ઞાન જાણે છે જ્ઞાનને, અને ઉપચારથી એમ કહેવાય કે પરને જાણે છે એનું નામ વ્યવહાર છે. પોતાને એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે. જ્ઞાનની પર્યાય એક છે, એમાં નિશ્ચયને વ્યવહાર બે ભાવ છે. એક જ્ઞાન આત્માને જાણે છે અંતર્મુક્તિને ભેટીને, એ તો નિશ્ચય જ્ઞાન છે. પણ એમાં પડતા પ્રતિભાસો પ્રતિભાસ દેખીને પરને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. પર સન્મુખ થાય જ નહીં. વ્યવહારની વ્યાખ્યા પર સન્મુખ થઈને જાણે છે દ્રવ્યને, એનું નામ વ્યવહાર નથી, એનું નામ સજ્ઞાન છે. અમારા કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, પણ પર સન્મુખ થઈને જાણે છે કે અંતર્મુખ રહીને જાણે છે. આ કોને પડી છે પડામાં? પરથનું તો થાય જ નહીં, તો ચોથા પુરુષને પરથનું તો ગયો એનો ઇન્જેક્શન ક્યાં છે એની પાસે. ત્યારે સન્મુખ રહેતો થતો જાણે છે એટલે શું, કે ત્રણ કાળના પદાર્થો દ્રવ્ય ગુણ પર્યાય અતીત અનાગત વર્તમાન પર્યાય સહિતના દ્રવ્યો એ કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એવા સ્વસંવેદન જ્ઞાન રૂપે આત્મા પરમે છે, તો ઉપચારથી જે નિમિત્ત છે એ લોકાલોકને જાણે છે એમ કહેવાય. એ નિમિત્ત છે, ઉપાદાન નિમિત્તને જાણતો નથી, પણ નૈમિત્તિકને જાણે છે. નૈમિત્તિક જ્ઞાનની અવસ્થા છે, જ્ઞાયાકાર અવસ્થા છે. અને એ જ્ઞાયાકાર અવસ્થામાં કેવરી ભગવાન પોતાના આત્માને જાણે છે. હા 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 હા. હવે આગળ અશુભ અથવા શુભ ગુણ ગુણભેદની વાત કરે છે, જેમ ધર્માશ્રિકાયનું લક્ષણ ગતિ હેતુત્વ, ધર્માશ્રિક એનું ચિત્તી હેતુત્વ, એ બધાના લક્ષણો છે ને, એ લક્ષણોને એ બધા શું ગુણ કહેવામાં આવે છે. એમ સિદ્ધ ભગવાનના ગુણો, અરિયંતના ગુણો, આચાર્ય ઉપાધ્યાયના ગુણો, પરપદાર્થના ગુણો, ગુણો એ પરપદાર્થના ગુણોને અને પરપદાર્થ ભગવાન આત્માને અરિયંતને અને આચાર્ય ઉપાધ્યાયનું દ્રવ્ય એને કોણ જાણે છે? અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ. પાંચ ઇન્દ્રિયના વિષય ખોરા થયા, હવે મનના વિષયની વાત કરે છે. મન જાણે છે આત્માનું જ્ઞાન. સિદ્ધના કેટલા ગુણ, રીતના કેટલા ગુણ, આચાર્ય ભગવાનના આટલા ગુણ, ઉપાધ્યાયના આટલા ગુણ, એટલે બધો છે, બધું છે, છે ગુણો છે. પણ એને જાણનાર કોણ છે? તું જાણનાર નથી, તારું મન એને જાણે છે. આહા, હટી જા, પાછો ખસી જા, હું જાણું છું રેવા દે, મનને હોપી દે કામ. તને ભાગ ઉતરી જશે, જાણનારો બધા એવો તને હવે તારે બધું શું કામ નથી કે હું જાણું છું. હું એમ કહેતું નથી કે મને જાણ. અને આત્મા પણ એટલે આત્માનું જ્ઞાન પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડે તો આત્મા જડ થઈ જાય, અને પરને જાણે પરમાર્થે તો પણ અને વ્યવહાર જાણે છે એનો અર્થ અને પ્રતિભાસ દેખીને ઉચ્ચાર કરવામાં આ પ્રતિભાસ માર્મિક વાત છે કે વ્યવહાર જાણે છે માર્મિક બરાબર જાણે છે વ્યવહારે પણ એ વ્યવહારે જાણે છે એ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે કે અતિન્દ્રિય જ્ઞાન જાણે છે ભેદને કોણ જાણે છે કે જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જાણે છે ઇન્દ્રિય જ્ઞાન કાયમી ચીજ નથી એટલે એનો પ્રતિભાસ જે આત્મજ્ઞાન માં પડે છે એ પ્રતિભાસને જાણતા કાર્યમાં કારણનો ઉપચાર કરીને વ્યવહારે બંને જાણે છે પણ ઠંડુ જ્ઞાન થતું નથી ત્રણ કાળમાં સ્વસ્થનું છૂટે નહીં પર ઠંડુ થાય નહીં પરનો પ્રતિભાસ જાય નહીં ને પરનો પ્રતિભાસ ગણાય કરે ને આત્માનો ભાન થઈ જાય પછી આગળ અશુભ અથવા શુભ થઈ ગયો તને એમ નથી કહેતું કે તું મને જાણ અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને બુદ્ધિગોચર છે હરિગીતમાં બુદ્ધિગોચર છે આવેલા દ્રવ્યને ગળવા જતો નથી હવે છેલ્લી શિખામણ આપે છે કે પાંચ ઇન્દ્રિયના એક એક વિષયને કોણ કોણ જાણે છે એનું સ્પષ્ટીકરણ ને કહ્યું અને પરપદાર્થના ગુણો ને પરપદાર્થને કોણ જાણે છે એ પણ મેં તને સમજાયું બુદ્ધિગોચર છે જ્ઞાન ગોચર નથી બુદ્ધિ એટલે મન બુદ્ધિ એટલે મન મન જુદું ને જ્ઞાન જુદું છે હવે છેલ્લું એ કરુણા કરીને કહે છે તમારી પાસે છે હરિદીપભાઈ હરિદીપ છે હરિદીપ છેલ્લું બોલો 382
પામી નહીં
બધા સાથે બોલો જો પરને જાણતા જાણતા કહો તો વધારેમાં વધારે 2000 સાગર નું ક્ષેત્ર સ્થિતિ વધારેમાં વધારે નહી તો બોલી બોલવું એ ગમતું નથી એવી સ્થિતિમાં જીવ જાય કે કોઈ દુઃખી થાય તો આપણે રાજી થોડા ગાય આત્મા ભાર કરીને મોક્ષમાં જાય અને ગા નિગુણમાં કહેલો જાય છે આ કઈ સાધારણ દંડ નથી હું પરને જાણું છું એ ભવનો દંડ નથી આવે છે પરને જાણું છું પરને જાણું અનાજી કાળથી ચાલે છે આટલું તને સમજાયું કે 5 ઇન્દ્રિયનો વિષય તારો નથી તું એને જાણતો નથી અને ગુણ ભેદ અને બીજા દ્રવ્યોને તું જાણતો નથી એ તો બુદ્ધિગમ્ય છે બુદ્ધિનો વિષય આટલું કહેવા છતાં પણ હે ગુઢ આત્મા તું સમને પામતો નથી એટલે કે એને હું જાણતો નથી પણ જાણનાર જણાય છે એમાં હું આવતો નથી હવે એનો અર્થ આપણે કહીએ આ હું જાણીને પણ અત્યાર સુધી તે જાણ્યું નતું હવે તો તે આ જાણ્યું ને અમારી વાત જાણીને પણ મૂઢ જીવ સૌને પામતો નથી અને શિવ બુદ્ધિને, કલ્યાણકારી બુદ્ધિને, સમ્યક જ્ઞાનને નહીં પામેલો પોતે અજ્ઞાની છે. પરને જાણવાનું મન કરે છે, પરને જાણવાની ઈચ્છા કરે છે. કાલે આવ્યું તો પરને જાણવાનો લોભ છે, ઝઘડો આવ્યા નથી ને કેતનભાઈ, આવ્યા છે નહીં ને? પછી આવી જાય જો અહીંયા, એકને બદલે બે ભજન બોલજો. આજે હવે તો દિવસ થોડા રહ્યા આપણે. આવું જાણીને પણ અત્યાર સુધી તો જાણતો નહોતો કે પરને જાણવું દોષ છે. હવે અમે તને કહીએ છીએ મહાદોષ છે. આવું તે જાણ્યું, અમારી વાત સાંભળી, જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી, આ જ્ઞાન વિરાગને પામતો નથી, અને શિવ બુદ્ધિને, સમ્યક જ્ઞાનને નહીં પામેલો અજ્ઞાની પ્રાણી પરને જાણવાની મન કરે છે, ઈચ્છા કરે છે. હવે એની ટીકા છે. ટીકા કોઈ અદભુત અને અપૂર્વ છે. આપણી પાસે દિવસો છે બે, આ સિવાયના, આ સિવાયના બે દિવસ છે ને આપણે, આપણે પછી છેલ્લા દિવસે એમ નક્કી કર્યું છે કે બપોરે 3-4 નહીં ત્યાં આવવાના છે, અને સવારે 10:30 સવારે ક્યારે આ જ વિશે આપણે લેશું, બરાબર પૂરું થઈ જશે. કઈ ટીકા? પ્રથમ દ્રષ્ટાંત કહે છે, ઓમાં કઈ દ્રષ્ટાંત નતો, ટીકાકાર દ્રષ્ટાંત કહે છે. આ જગતમાં બાહ્ય પદાર્થ, આ જગતમાં આત્મા સિવાયના બાહ્ય પદાર્થો, અનંતા પુદ્ગલ પરમાણુ, અનંતા જીવ નામના પદાર્થો, ધર્મ ધર્માકા ચેતા બાહ્ય પદાર્થો, ઘટ પટ આદિ વિગેરે વિગેરે, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ એક આત્મા બીજાને આ મારું કામ કરી દે હાથ પકડીને, કે એમ દીવાને દીવાનું દાખલું આપે છે. દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશના કાર્યમાં જોડતો નથી. દીવાનો પ્રકાશ ઘટપટને જાણવા જતો નથી. જેમ એક જીવ હાથ પકડીને બીજાનું કામ કરાવે છે, એમ દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં, આમ તો પ્રચલિત વાત છે કે દીવો કોને કહેવાય, સફળ પ્રકાશન આવ્યું, દીવાને સ્વપ્રકાશનમાં જોડતો નથી કે તો મને પ્રકાશ કરો કહેતો નથી. બધા રાત્રે બીજા પદાર્થો હોય, કોઈ પદાર્થ દીવાને લાઈટ આવી, હવે તો એને પ્રકાશે ને, લાઈટ મોટી ત્યાં સુધી ન પ્રકાશે, સજ્જ તરીકે પરને પ્રકાશક, પરના પ્રકાશકનું એક મોટું સજ્જ છે, એનો એક દ્રષ્ટાંત આપવું એટલે ખ્યાલ આવે. એક અમિત ગતિ આચાર્ય થઈ ગયા છે, સમર્થાચાર્ય 1000 વર્ષ પહેલા, એને એવો એક દ્રષ્ટાંત આપ્યો દીવાનો, પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય, એમ એક દીવામાં 3 ધર્મો રહેલા છે. અભેદપણે ભેદથી વાત કરે છે, પ્રકાશક એટલે દીપક, પ્રકાશ એટલે એની પર્યાય, અને પ્રકાશ્ય એટલે એ પ્રકાશમાં દીવો છે દ્રવ્ય એમાં પ્રકાશ્ય છે, પ્રકાશ્ય થઈ ગયું. પ્રકાશક પોતે પ્રકાશ્ય થાય છે, પ્રકાશક પોતે પ્રકાશ નું પ્રકાશ્ય થઈ જાય છે. બે ધર્મો છે જીવામાં, પ્રકાશક પણ છે અને પ્રકાશ નો પ્રકાશ્ય પણ થાય, પ્રકાશ એને પણ પ્રતીત કરે છે. જીવાને પ્રકાશ 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 ને તો પ્રસિદ્ધ કરે, એનામાં એ પ્રકાશ્ય નામનો ગુણ છે. પ્રકાશ કે પર્યાયમાં પ્રકાશ નામનો ધર્મ પણ છે અને પ્રકાશ્ય ધર્મ પણ પર્યાયમાં છે. પણ એ પ્રકાશનો જે ધર્મ છે પ્રકાશ્ય, એ પર્યાયમાં તો છે, તો એના ગુણ દ્રવ્યમાં એ ફેલાણો છે, વ્યાપક છે પ્રકાશ્ય. એટલે એ પ્રકાશ દ્રવ્ય ગુણ પર્યાય ને ત્રણેય પ્રકાશ છે. આવું અંદર ની સ્થિતિ છે. દીવાના પ્રકાશ નો દાખલો આપે છે કરુણા કરીને, સમજાવું છે. અને આ દસ ગાથા નો મર્મ નીકળશે હમણાં માંથી. હવે કે છે કે આ મૂર્ખાઓ તો જો દીવો તો જે અભિન્ન છે પ્રકાશ થી, દીવો એને પ્રકાશ કરી રહ્યો છે અને એને બદલે લોકો એમ કે છે કે આ પ્રકાશમાં ઘટપટ ને પ્રકાશે છે, ઘટપટ ને પ્રકાશે છે. દીવાનો પ્રકાશ ઘટપટ ને પ્રકાશે છે, જે ભિન્ન છે એને પ્રકાશે અને અભિન્ન છે એને ન પ્રકાશે. અમને તો આશ્ચર્ય થાય. આ દીવાની વાત જડની વાત છે, તું તો ચેતન છો. જળ નો આવો સ્વભાવ છે, પ્રકાશ છે, પ્રકાશક અને પ્રકાશ એ ત્રણ ધર્મો અભેદપણે એક દીવામાં એક સમયમાં રહેલા છે. તો કે ભીન છે એ તને દીવો દીવાનો આ બધું દેખાય છે તને, અને એ ટ્યુબલાઇટ તને દેખાતી નથી કે ના ટ્યુબલાઇટ દેખાતી નથી. એ ગુરુએ 50 શિષ્ય હતા અને એને દાખલો પેલા તો બહુ આપતો હતો, હવે આજ આપી દો. 50 શિષ્ય હતા અને એને બધું શીખડાયું સમજાયું. એમાં એને એમ કહ્યું કે અગ્નિ નો સ્વભાવ ઉષ્ણ છે, લાકડાને બાળે તે અગ્નિ પહેલે દિવસે એમ સમજાયું કે લાકડાને બાળે તે નોર્મ અગ્નિ. બધાને પૂછ્યું સમજ્યા તમે કઈ? બરાબર સમજ્યા પ્રભુ, લાકડાને બાળે તેનું નામ અગ્નિ છે. ઉભા થઈને બધા બોલ્યા. બીજે દિવસે બીજો પાઠ આપ્યો કે ઉષ્ણ છે અગ્નિ, કે બોલો શું આજે કહ્યું કે ઉષ્ણ છે અગ્નિ. તું ભૂખી લીધું છે, ભૂખણ પટી સાચી છે. પછી ત્રીજે દિવસે કે અગ્નિ છે એ અગ્નિ જ છે, લાકડાને બાળે તે અગ્નિ નહીં અને ઉષ્ણતે પણ અગ્નિ. અસદભૂત વ્યવહાર કાઢી નાખો, સદભૂત વ્યવહાર પણ કાઢી નાખો, પરમાર્થ જેવો છે એવું બતાવ્યું. અગ્નિ તો અગ્નિ જ છે. હવે દ્રષ્ટાંત આપ્યો. પછી કે છે કે આત્માનું જ્ઞાન એ જ્ઞાન પ્રગટ થાય છે, જે એ જ્ઞાન પણ છે અને જ્ઞે પણ છે, અને એ જ્ઞાનમાં દ્રવ્ય ને પર્યાય જણાય છે, એ પણ એનું જ્ઞેય છે. જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય, જ્ઞાતા દ્રવ્ય છે, જ્ઞાન જ્ઞેય પર્યાય છે, અને જ્ઞેયો એમાં જણાય છે. જ્ઞેય એટલે પોતાનો આત્મા દ્રવ્યનો પર્યાય દ્રવ્ય જણાય છે, એ જ્ઞેય છે. હવે એને ભીન પદાર્થ તને જણાય છે મૂર્ખા, અભિન તને જણાતું સ્વીકારા જ્ઞાનમાં કે ના મને જણાતું. પછી શિષ્યની પરીક્ષા લીધી ત્યારે 50મી બીજો બાજુમાં પ્રગતિ રાખી હતી, ત્યાં અગ્નિ છે કે નહીં જોયા. ભૂખતો ભૂખતો ગયો, લાકડાને બહાર છે, લાકડાને બહાર છે, લાકડાને બહાર તો લાકડાને ભૂકાતા. એમાં કે શું તમે જોયા લાકડાને મારે છે ઉભો કર્યો. જો એવા સાધુ સાહેબ કૃષ્ણ દર્દી છે ઠીક, ત્રીજા ને ઉભો કર્યો. અગ્નિ તો અગ્નિ છે, મેં લાકડાને પાડે એવી અગ્નિ જોઈ નથી, લાકડાને પાડે એવી અગ્નિ એમાં જોઈ નહી, એમાં છે નહી કે એમ. ત્યારે ઉષ્ણતે અગ્નિ એવી અગ્નિ પણ મને દેખાણી, કુંડળીનો ભેદ નીકળી ગયો એમ. જ્ઞાનમાં પણ જ્ઞાન આત્માને જાણે છે ને પરને જાણે છે, એ બધું વ્યવહારના કથનો છે ને વ્યવહારના કથનો સાચા લાગે છે, એ મોટું એને નુકસાન થઈ જાય છે એમ. દીવાનો પ્રકાશ પ્રકાશક પ્રકાશ અને પ્રકાશ છે એમ આત્મા જ્ઞાતા પણ છે, જ્ઞાન પણ છે અને જ્ઞેય પણ છે. આત્મા જ્ઞાતા છે અને આ બહારના પદાર્થો મારું જ્ઞેય છે એ તો ભ્રાંતિ છે, વ્યવહાર પણ નથી, ભ્રાંતિ છે. થોડી દેવ મને જાણતો નથી, જાણનાર જણાય છે એમ આવી ગયા. મને છ મહિના વધારે વધારે કોશિશ કરીશ તો તને અનુભવ થઈ જશે, પોતા થઈ ગયો છે. ગુરુ ના પાડે નાનીઓ તો ઘણું ઉપદેશ આપી ગયા. બોલો કેતનભાઈ આવે હવે. કેતનભાઈ કાલે બહુ સારું જાણવાના લોભમાં સંગડો સંસાર છે.
ચર્ચા અને બપોરે 3 થી 4 આ હોલ ઉપર પ્રવચન.